पुरुष त्याग तक नारी
काग ऋषि खूब ज अनुभवनी बातों अनुभूति पक्षीराज ने सत्संग में करी रहे हैं। हे हरिवाहन गरुड़ जी, भगवान ने पोतानी पीठ पर बैसाड़ी ने वहन करना लई जना हरिजान हरियान यान नो थई गयु जान एटले सुनहु हरियान। हे भगवान ना वाहन पक्षीराज गरुड़ जी, तमे सुनाहु सांभळो के पुरुष प्रताप प्रबल सब भांति इजे प्रबलता छे ए ज्ञान योग वैराग्य अने विशेष ज्ञान जे छे ए पुरुष समान छे, कारण एमा जागृति छे, एमा ज्ञान छे अने एनी अंदर प्रकाश छे। ज्ञान वैराग्य जोग अने विज्ञान एटला माटे ए जागृतिना प्रतीक छे, माटे एने पुरुष कया के सदैव चेतनाने आत्माने जागृत राखे छे। योग एटले पोताना आत्मानु अनुसंधान, वैराग्य एटले पोतानी जे शरीरनी प्रकृति छे एमा अनासक्तता देहाध्यासथी मुक्त, अने ज्ञान के आ शरीर हूँ नथी ए प्रकारनु ज्ञान जेने छे, अने एना एनु विशेष ज्ञान एटले आ शरीर अने चेतना एनाथी ऊपर उठीने ये परब्रह्म छे ते जागृत पुरुष छे। એટલે કહ્યું કે પુરુષ ત્યાગ પુરુષે સદા પ્રબલ સબ ભાંતિ, પ્રબલ એટલે જાગૃત બધી રીતે, જ્યારે માયા છે અબલા અબલ સહજ જડ જાણ એમાં જડતા રહેલી છે, એમાં હંમેશા અજ્ઞાન ભરેલું પડેલું છે। એટલે પુરુષ રૂપ જે ચેતના આત્મા છે, આત્મા છે ત્યાગી શક નારી, જે પ્રકૃતિ સ્વરૂપ જે વ્યામોહ ઉત્પન્ન કરનાર પ્રકૃતિ આ શરીર, કોઈને પણ વ્યામોહ ઉત્પન્ન થતો હોય તો શરીર દ્વારા થાય છે। શરીરની અંદર જ જ્યારે દ્રષ્ટિ જાય, દેહમાં અતિ આસક્તિ અને અધ્યાસ થાય, શરીર વડે કંઈ પણ ખાવા પીવાની કે ભોગવાની ઈચ્છા થાય, ત્યારે એ પ્રકૃતિ બની જાય છે। એટલે પુરુષ નામ ચેતના આત્મા પુરુષ ત્યાગી શક નારી, એ વૈરાગ દ્વારા જ્ઞાન દ્વારા યોગ દ્વારા એ પોતાની પ્રકૃતિને સમજણપૂર્વક એનો ત્યાગ કરી, જેમ જીવિત સમાધિ લીધી સમજણ પૂર્વકનો એ પ્રકૃતિરૂપી શરીરનો ત્યાગ, વિશેષ જ્ઞાન વૈરાગ્ય, વિશેષ જ્ઞાન કહ્યું અને વૈરાગ્ય કહ્યું, એ વિશેષ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા પણ સમજણપૂર્વક જ્ઞાનથી પોતાના શરીરનો દેહાભ્યાસ, ઇન્દ્રિયો પ્રત્યેની ઉદાસીનતા એનો ત્યાગ। પુરુષ ત્યાગી શક નારી જો વિરક્ત મતિ ધીર, જે ધીર પુરુષ છે, સારો એવો વિચારક હશે, બુદ્ધિપૂર્વક વિચારતો હશે, કે જેને નિરક્ષર વિવેક કહેવાય, સંત હંસ ગુણ ગહઈ પય પરિહરી વારી વિકાર જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતા, આ જગન નિયંતાએ જડ અને ચેતન બેનું મિશ્રણ કરીને જ જગતની સૃષ્ટિ બનાવી છે। જેમ લાડુ બનાવવો હોય તો ઘી ગોળને લોટ આ ત્રણેયનું મિશ્રણ થાય ત્યારે લાડુ બને, એમ સૃષ્ટિના સર્જનની અંદર પણ જડ અને ચેતન બંનેને ભેગા કર્યા છે, શરીર અને ચેતના રૂપ આત્મા આ બે ભેગા થાય તો જ સૃષ્ટિનું સર્જન થઈ શકે. એટલે એ જે સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ એમાં જે સમજુ પુરુષ છે, જે ત્યાગી છે, જે જ્ઞાની છે, જેની પાસે વિશેષ આત્મજ્ઞાન છે, પરમ તત્વ, જેની પાસે યોગ દ્વારા જે પરમાત્મા આત્માનું અનુસંધાન કરે છે ને, એ શરીરથી આઘોરે છે. અને જે શરીરથી આઘોરે એના માટે કહ્યું પુરુષ ત્યાગી શક નારી જો વિરક્ત મતિ. ચિંતક બુદ્ધિશાળી વિચારનારો હશે અને વિરક્ત ત્યાગી હશે, એ પોતાની પ્રકૃતિ સ્વરૂપ આ સ્ત્રી આ શરીરનો ત્યાગ કરશે. એને એના પ્રત્યે જરાય આસક્તિ નહીં હોય, આ મારું શરીર, આ તો હું છું, મને આમ ન થવું જોઈએ, મારો અહંકાર, મારો અહંભાવ સહેજ પણ એના. એટલે આવી અનેક વિકૃતિઓ શરીરની પ્રકૃતિમાં સતત રહ્યા કરતી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરા, છય ઋતુઓ એને વિકૃત કર્યા જ કરતા હોય છે, કર્યા જ કરતા હોય છે. એટલે જેને અનુસંધાન પરમ તત્વ ચેતના આત્મા પરમ તત્વની સાથે છે ને, એ શરીરને સહેજે ગણતરીમાં લેશે જ નહીં. એનો સરસ અભ્યાસ છે આપણી પાસે, આપણે બધા જે પ્રમાણે જ વર્તીએ છીએ. શરીર સાથેનો અધ્યાસને સંબંધ એટલો બધો છે કે આત્માની વિસ્મૃતિ થઈ ગયેલી છે. જે કંઈ કામ કરો છો, જે કોઈ નિર્ણય લો છો, જે કંઈ પ્રવૃત્તિ કરો છો, એમાં આત્માની સંમતિ ક્યારે લેવા માટે કોઈએ પણ ક્યાં તમારો આત્માનો અવાજ છે એમ કોઈએ પણ પ્રયાસ પ્રયત્ન કર્યો ખરો? ના. એ તો ઘરમાં એક ઘરડા માણસની માફક એક ઓરડામ નાખી મેલે છે ખાટલા ઉપર, અને આપણે જે બધા જે કરતા હોય કરો ને, એને શું પૂછવું છે? આ આત્મચેતનાની દશા છે. આપણે કોઈ એક એટલે આત્માની અવગણના. અને શરીરના બધા જ વ્યવહારોની અંદર જેટલા મોહશોખ થાય એટલા કરે જ જાઓ, અને સુખ દુઃખાદી ભોગવાની અંદર હાય હાય કરવાનું ને દોડાદોડ કરવાની, એટલે આત્માની વિસ્મૃતિ. માત્ર શરીરનું જ પ્રાધાન્ય, પણ અહીંયા આગળ પુરુષ ત્યાગી શકે નારી જો વિરક્ત મતિ ધીર. એ જો ધીરજવાન હશે તો દેહાધ્યાસને ત્યાગીને એની અવગણના, જેમ આપણે આત્માની અવગણના કરીએ છીએ સાહજિક જીવન અને હંમેશને માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈક જાગ્રત હશે ને, એ જ દેહાધ્યાસને અવહેલના ગણી કરી અને આત્માની સાથે અનુસંધાન કરતો. તો અહીંયા જે જ્ઞાની, વિશેષ જ્ઞાની, ત્યાગી જે છે, યોગી છે, એ પોતાની શરીરરૂપી પ્રકૃતિ સ્ત્રીનો ત્યાગ કરીને પોતાના યોગ સાધનની અંદર વિરક્ત ત્યાગપૂર્વક રહેતો હોય છે. નહીતર દેહાધ્યાસ એટલો બધો હોય, એટલો બધો શોખ, મોજ શોખ હોય, આ શણગારું, પેલું શણગારું, આ પહેરું, આમ પહેરું, આમ ઊંચું નીચું કરું, આ ખાવું, ત્યાં જવું, આને સૂંઘવું, આને ખાવું, આવા કપડાં પહેરવું, આટલી બધી આ ફેશનોને એમ ન તું કામી વિષયાવસ. બસ એ શરીરને જ શું કરે, પલોટિયા કરે કે શું કહેવાય, એને સતત એની અંદર જ રગદોળેલો રહે. ન તું કામી વિષયાવસ, બસ એની અંદર જ આમ એવો તન્મય રચ્યો પચ્યો રહે. આ શરીર એટલે જ હું, આ જ મારું, આ મારું સર્વસ્વ, શરીરને જ મારે સાચવવાનું, હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ. ન તો કામી વિષયાવશ, એમ વિષયોને આધીન થઈ, દેહાધ્યાસને આધીન થઈને
વિમુખ જો પદરહુ.
અને કોણ આવું કરશે? જેનામાં ભગવદ્ ભક્તિ નથી, જેનામાં જ્ઞાન નથી, ત્યાગ નથી, વૈરાગ નથી, માત્ર શરીરના ભોગોની અંદર જ પેલા ખદબદતા ગંદા સડેલા કીચડની અંદર પડે જીવતો કીડો, અને એમાંથી એને બહાર કાઢવા માટે જીવે જ નહીં. આ શરીર પણ જેમ ભાગવતમાં કહ્યું છે, દેહે સ્થિમાં સુધીરે વિમતિમ તેજસ્વ, આ શરીર અંદર છે શું? મળ, મૂત્ર, પરસેવો, હાડકા, માંસ, ચામડું, લોહી, અને એને એમ બહાર ખુલ્લું મૂકવામાં આવે તો એની સામે નજર કરવાની ઈચ્છા થાય ખરી, સહેજ જ ઉપરની ચામડી ખસી જાય, પછી આમ આંખો બંધ કરીને મોઢું ફેરવી લો, ના મારાથી ના જોવા. તો નતું કામી વિષય આવશ, જેને શરીરના ભોગોની અંદર જ સુખ મળે છે અને શરીરના ભોગોના સુખને જ પોતાનું સુખ સાચું સુખ માની બેઠું છે, અને ભગવાનથી વિમુખ પરમ તત્વ આત્મા પોતાના આત્માથી પણ વિમુખ હોય, જેને આત્માનું સમજ આત્માની સમજ જ ના હોય, આત્માની ઓળખ જ ના હોય, એ પછી આ શરીર એ જ મારું પેલા કીડાની માફક આ શરીરની અંદર ખદબદ બધી ખદબદે છે, કોઈ શરીરમાંથી કોઈ પણ દુર્ગંધી વગર કશું સારું આ બહાર આવતું બતાવો. સારામાં સારી ચીજ વસ્તુ અને નરક કરવાનું કોઈ પણ મશીન હોય તો તે આ શરીર. સારામાં સારી મોઘામાં મોઘી ચીજ વસ્તુ લાવો, નાખો જો અંદર, પહેરાવો જો, એને ગંધાશે, ગાઈ જશે, જેમ પેલું બધું નાખીએ એટલે અંદર દળી જાય ઘંટી, એમાં બધો ગંધવાળો બનાવવાનું યંત્ર, એટલે એટલા માટે કહ્યું ન તો કામી વિષયા વસ વિમુખ જો રઘુપતિ પર. ભગવાનની ભક્તિથી જે વિમુખ છે, નાસ્તિક ગણી લો કે હંમેશા જળ વૃત્તિ ગણી લો, એને શરીર વગર કે બસ શરીરના ભોગો સિવાય એને બીજા કશાયમાં આનંદ ના આવે, એટલો બધો રચ્યો પચ્યો રે પેલા નરકના ગંધાતા કીડાની માફક વિમુખ જો પદ રઘુવીર, એની આ સ્થિતિ હોય છે. હે પક્ષીરાજ સાંભળો, સાચો સમજો અને આ બધામાંથી બહાર નીકળી ગયેલો, જેમ જેલમાંથી બહાર નીકળી જઈએ તે ઘાસ છૂટ્યા, કોઈ પણ વિકૃતિઓની અંદર કોઈ પણ વ્યસનમાંથી બહાર નીકળી જાય ને કે હાશ આ માણસ છૂટી ગયો, સુખી થઈ ગયો. તો જે સુખી થવાનું લક્ષણ શું છે કે કોઈ પણ કુવૃત્તિ હોય, કુવિચાર હોય, કુવાસનાઓ હોય, ખોટા વ્યસન હોય, એમાંથી બહાર નીકળી જાઓ. એટલે સૌ મને જ્ઞાન નિધાન, જે આ કુંડાળામાંથી બહાર નીકળી ગયો, ખટચક્રનો આપ્યો ભેદ, જે ભેદ સમજી ગયો કે આ બધું તો નકામું છે, એમાંથી સમજણપૂર્વક જાગીને બહાર નીકળી જાઓ. આની અંદર નેતોર ભરખાઈ જઈશું, બળીને ખાક થઈ જઈશું, આમાં બચી શકીશું નહીં. સૌ મુનિ જ્ઞાન અને ભગવાન 16મા અધ્યાયની અંદર પણ કહે, ત્રિધમ નરકસ્ય ઇદમ દ્વારમ આશ્રમાત્મના, કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત ત્રયમ ત્યજેત. આ ત્રણને છોડ, કામ ક્રોધ અને લોભ, કારણ એ નરકમાં પ્રવેશવાના દ્વાર છે, પ્રવેશ દ્વાર છે. આપણી પાસે ત્રણ દ્વાર મૂક્યા છે, ક્રોધથી પ્રવેશી શકો એની અંદર નરકમાં, લોભથી અને વાસનાઓથી પણ એક નરકમાં જ પ્રવેશવાનું. નરક એટલે એ ત્રણ રસ્તે ચડતા જે કાંઈ દુઃખ આપત્તિ વિપત્તિ આવી પડે એ બધી જ સહન કરવાની નરકની અંદર પડેલા જીવની માફક. ક્રોધ કરીએ ને પછી મારામારી થાય ને હાડકાં ભાગે ને દવાખાને જવું પડે ને ભૂઈ રહેવું પડે ને રીબાવું પડે ને નરક નહીં. ક્રોધના બારામાંથી પેઠા સીધા. લોભ કમાવા ગયા ને ત્યાં આગળ કેટલાય પ્રકારની આપત્તિઓ અને વિપત્તિઓ અને ઊંઘ ને ઉજાગરા ને થાક ને ભૂખ કરસ બધું અને અપમાને સહન કરવા પડે, અને એ યાતના જો ઘરની અંદર શેજ થઈ હોય તો અરે થારી પીરસતા શેજ વાર લાગી તો ધમપછાડા કરે, થાની વાર થાય છે આપણી બધી. અને જ્યાં ગાડી આ લોક કે એની માફક બહાર પકડી ગયા અને ત્યાં ગાડી મારપીટ થાય તે વખતે કોને કહેવાય જાય, તો એ જે નરકની યાતના ભોગવ્યા વગર છૂટતો ભોગવવી જ પડે. તો એમ સૌ મને જ્ઞાન નિધાન, જે સમજણપૂર્વક સંસ્કારથી ભગવાનના શરણ ભગવાનનું શરણ પ્રાપ્ત કરીને એ તરફ ક્યારેય જાય નહીં, એ તરફ દ્રષ્ટિએ ના કરે, એની તરફ જોવાની તો વાત નહીં, દ્રષ્ટિએ નહીં કરવાની. સૌ મુનિ જ્ઞાન નિધાન એ એવી પ્રકૃતિના મોઢા જોઈને પ્રકૃતિ તો દરેક દરેકને આકર્ષતી હોય છે, ચાહે વિકલાંગ હોય ચાહે હાવ કદરૂપો હોય, છતાંય વ્યક્તિ વ્યક્તિના જેવા ભાવો અને જ્યાં લેણ દેણ ત્યાં વિકૃતિઓ તેને આકર્ષતી જ હોય છે. એટલે એ આકર્ષતી વિકૃતિઓમાંથી ઉઘરી જઈને એના તરફ નજર ન કરે. મૃગ નહીં ની બધું મુખ ને બધું એ પ્રકૃતિના મોઢા જોઈને પણ એમાં આસક્ત ન થા.
દિવસ હોય હરિજાન,
અને હે હરિજાન, જો કાક ભૂસુંડીજી કે તમે તો ભગવાનનું વાહન છો. આ બાઇક કોનું કે ફલાણાનું? આ ગાડી આની છે, અને પાછી હોય હવા કરોડની, જાણો છો? આ તો એની કિંમત આટલી છે. અને આ ગાડી કોની છે? ભગવાન વિષ્ણુ નારાયણની.
નારી વિષ્ણુ માયા પ્રગટ.
દિવસ હોય હરિજા, હે પક્ષીરાજ, હે ભગવાનના વાહન, યાન ઉપરથી જાન થયું છે. હરિયાન ભગવાનનું વાહન, એની જગ્યાએ હરિજાન કહ્યું. તો હે ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડજી, દિવસ હોય, એ માણસ વિવશ થઈ જાય પ્રકૃતિને જોવાની જોતાની સાથે. પ્રકૃતિની પાછળ એ મૂર્ખ બની જાય, ગાણું બની જાય. અને એટલે સુધી કે ક્યારેક ક્યારેક અસ્વસ્થ થઈ જાય. તો બીબસ હોય હરિજાન, નારી વિષ્ણુ માયા. નારી એટલે પ્રકૃતિ. કોઈ પણ શરીર, પુરુષ શરીર હોય કે સ્ત્રી શરીર હોય, પણ પ્રકૃતિ પ્રકૃતિનું આકર્ષણ કરતી હોય છે. દરેક પ્રકૃતિ પરસ્પર આકર્ષણ કરતા હોય છે. અંદર બેઠેલી જે ચેતના છે એ હરિજાન છે, એ ભગવાન સ્વરૂપ છે, એ આત્મચેતના છે. અને એટલે કહ્યું નારી વિષ્ણુ માયા પ્રગટ. એ જે પ્રકૃતિ છે એ તો ભગવાન નારાયણની માત્ર માયા છે, વાસ્તવિકતા નથી. કેમ? કે રાખના રમકડા અમારા નામે મૃત્યુલોકની માટીમાંથી એને બનાવ્યા અને પાછા એને રાખોડી કરી નાખ્યા, તો એ છે નારી વિષ્ણુ માયા પ્રગટ. વિવશ હોય એટલે એનાથી એ વિવશ થઈ જાય. પ્રકૃતિથી વિવશ થનારા જીવો જીવો છે, આત્મા નથી. પ્રકૃતિથી પર ઉઠે ત્યારે એ આત્મચેતના બને, પણ જ્યારે આત્મચેતના પ્રકૃતિની અંદર ભળે ત્યારે જીવ ભાવ પ્રાપ્ત કરે છે. અને એટલા માટે અહીંયા આગળ જીવ જીવ સંબોધન કર્યું, એ પ્રકૃતિની સાથે ભળ્યો છે.